તારીખ 30/4/1990 પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 201 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું મુંબઈમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 12.
અપરિણામી એટલે આખો નાયક, નાયક એટલે શાસ્ત્રમાં નિશ્ચય વિષયભૂત જે અખંડ નાયક કયો છે તે જ આ અપરિણામી જે આત્મા છે. જે સુજ્ઞાનમાં નિશ્ચય નયનો વિષય છે તે જ શ્રદ્ધામાં દ્રષ્ટિનો વિષય, તે જ વિષયને જ્ઞાનની પ્રધાનતાથી દર્શાવતા નિશ્ચય નયનો વિષય કહે, શુદ્ધ નયનો વિષય પણ કહે છે, બંને નયથી કહેવામાં આવે છે. અને નય છે તે જ્ઞાનનો પર્યાય છે, શુદ્ધ જ્ઞાનનો અવયવ છે. અપરિણામી એવો કહેલો છે. અપરિણામી એટલે પરિણામ રહિત, તેને અપરિણામી કહેવામાં આવે છે. જેમાં પરિણામ નથી, પરિણામ વિનાનો હોય તે નહીં, પરિણામ નહીં તે અપરિણામી, જેમાં પરિણામ નહીં તે અપરિણામી. અપરિણામીને નાયક પણ કહે છે, તેને ત્રિકાળી સ્વભાવ પણ કહે છે, તેને ધ્રુવ તત્વ પણ કહે છે, પરમ પરિણામી ભાવ પણ એને કહેવામાં આવે છે. નિયમસાર પરમાગમમાં ઉદય, ઉપશમ, ક્ષયોક્ષમ અને ક્ષાયક એવા ચારે પ્રકારના પર્યાયોથી રહિત પરમ પરિણામી ભાવ કહેવામાં આવ્યો છે. તે જ આ અપરિણામી પર્યાયમાં ચાર પર્યાય સિવાય પછી કોઈ પાંચમા પ્રકારની પર્યાય નથી. એટલે સર્વ પર્યાયો આવી ગયા. સર્વ પર્યાયો રહી એવું જે પરમ પરિણામી ભાવ સ્વરૂપ આત્મસ્વરૂપ તેને અપરિણામી, અપરિણામી પણ કોઈ બીજાનો આત્મા નહીં પણ નિજ આત્મા, પોતાનો આત્મા, ફર્સ્ટ પર્સન કહેવાની વાત છે. આત્માનો વિષય વિચારમાં અન્ય તત્વ તરીકે આવે, જેમ કોઈ બીજા તત્વને વિચારતા હોય એવી રીતે આવે, એ રીતે અહીંયા વાત નથી, એ પ્રકારથી અહીંયા વાત નથી. નિજ આત્મા જઈને એમ કહેવા માંગે કે અપરિણામી એટલે નિજ આત્મા, તેનો આશ્રય લેવાનો કહેવામાં આવે છે. એટલે કે આશ્રય યોગ્ય આ એક જ તત્વ છે. શ્રદ્ધાને પણ આ જ આશ્રય કરવા લાયક છે, જ્ઞાનમાં પણ આ જ આશ્રય કરવા લાયક છે, ચારિત્રમાં પણ આ જ આશ્રય કરવા લાયક છે. સર્વ ગુણોના આશ્રયભૂત સ્થાન આ જ છે, બીજું કોઈ સ્થાન નથી, બીજું કોઈ તત્વ નથી. ત્યાં જે અપરિણામી શબ્દ થી કહ્યું એટલે કે અખંડ નિર્વિનાયક સ્વરૂપ, અખંડ પોતાનું સ્વરૂપ, એને અપરિણામી શબ્દ થી કહેવામાં આવ્યું છે. આ શબ્દનો પ્રયોગ શ્રદ્ધાનો વિષય એટલો છે ને, દ્રવ દ્રષ્ટિનો વિષય એટલો છે, નિશ્ચય નયનો વિષય, શુદ્ધ નયનો વિષય પણ એટલો જ છે નાયક આત્મા. પણ જ્ઞાનને તો બીજો વિષય થાય પણ છે, સર્વ પર્યાયો પર્યાયોના નિમિત્તો એ બધું પણ જ્ઞાનનો વિષય થાય છે. ત્યારે શ્રદ્ધાને પરિણામ રહિત અપરિણામી તત્વો એટલો જ વિષય મર્યાદિત છે. એટલે શ્રદ્ધાની પ્રધાનતા છે તે અપરિણામી તત્વ છે. આ અપરિણામી એટલે આ કોપ નાય શાસ્ત્રમાં નિશ્ચય નહીં ના વિષયભૂત જે અખંડ નાય કહ્યો છે, આખો કહો કે અખંડ કહો, અખંડ કહો કે ગુણ ભેદ રહિત કહો, અખંડ કહેવાનો અર્થ એ છે કે ત્યાં ગુણનો ભેદ નથી લેવો. નાયક થી કહેવામાં આવે તો પણ જ્ઞાનનો ભેદ નથી લેવો, અપરિણામી થી કહેવામાં આવે, શુદ્ધાત્મા કહેવામાં આવે, ધ્રુવાત્મા કહેવામાં આવે, તો એનો જે કોઈ ધર્મ થી કોઈ પણ નામ આપશો એ એનો ધર્મ છે, પણ એ ધર્મનો ભેદ નહીં. જેમ કોઈ માણસનું નામ હોય તો નામ તો ગમે તે હોય, પણ જો પરિચિત વ્યક્તિ હોય તો એ નામ ઉપરથી આખા માણસને જ્ઞાનમાં લઈ લેવામાં આવે છે, એ માણસને આખી મૂર્તિ જ્ઞાનમાં આવી જાય છે. જેમ કે આપણે ગુરુદેવનું નામ લઈએ, ગુરુદેવ કહેતા બસ ગુરુદેવનો પરિચય છે, એટલે જેવા ગુરુદેવ છે દ્રવ્યને ભાવે એક સાથે એક શબ્દની અંદર અખંડ પૂરેપૂરો વિષય ખડો થઈ જાય છે જ્ઞાનની અંદર. એમ નાયક એમ કહેતા અખંડ નાયક આખો નાયક એમ જ્ઞાનની અંદર આખો પદાર્થ હવે જ્ઞાનમાં ભાષ્યમાં થવો જોઈએ. શાસ્ત્રમાં નિશ્ચયને એના વિષયભૂત જે અખંડ નાયક કયો છે, હવે આખા પદાર્થ નો તોફોટ કરે છે એટલા માટે કે આ એક પદાર્થનો મોટો અંશ છે જેને અપરિણામી પરમ પરિણામી ભાવ અથવા જ્ઞાયક ભાવ કહેવામાં આવે છે. તે પદાર્થનો મોટો અંશ પ્રમાણ અપેક્ષાએ જો આત્મદ્રવ્યનો વિચાર કરવામાં આવે તો તે માત્ર અપરિણામી જ નથી, પ્રમાણ અપેક્ષાએ તો બીજો જે અવયવ પ્રમાણ જે પર્યાયનો છે અવસ્થાનો છે તે સાથે હોય ત્યારે એ પ્રમાણનો વિષય બને. તે પ્રમાણ અપેક્ષાએ આત્મદ્રવ્ય માત્ર અપરિણામી જ નથી, પ્રમાણ અપેક્ષાએ તો અપરિણામી તેમજ પરિણામી પણ છે. અપરિણામી પણ એને કહેવામાં આવે તો એ મુખ્ય અંશથી એને કહેવામાં આવે છે, અને પરિણામી કહેતા આખો પદાર્થ જે પરિણમી રહ્યો છે તેમાં એની અંદર ધ્રુવ તત્વનો સમાવેશ થાય છે અને પર્યાય તત્વનો. અથવા સામાન્ય વિશેષાત્મક અપરિણામી છે તે સામાન્ય છે અને પર્યાયની એના વિશેષો છે એ સામાન્ય વિશેષાત્મક તે પ્રમાણનો વિષય છે. એમ પ્રમાણ અપેક્ષાએ તે અપરિણામી તેમજ પરિણામી છે. પણ અપરિણામી તત્વ પર દ્રષ્ટિ દેતા પરિણામ ભાવ થઈ જાય છે. અહીંયા વિષય આ બોર્ડમાં દ્રવ દ્રષ્ટિનો હોવાથી પછી મુખ્યપણે એ ચર્ચા કરે છે કે અપરિણામી તત્વ ઉપર દ્રષ્ટિ દેવાથી જે પરિણામ છે એ જ્ઞાનમાં ભાવ થાય રહે છે. પરિણામ નથી જણાતા એવું નથી બનતું, પણ જ્ઞાનમાં એનું ગૌણ પણ એનું જ્ઞાન રહી જાય છે. જ્યારે દ્રષ્ટિ અપરિણામી તત્વો ઉપર જાય છે ત્યારે જે આખો પ્રમાણનો વિષય છે એનો જે બીજો વિભાગ બાકી રહ્યો પર્યાયનો એના ઉપર પરિણામનો જે વિષય છે એ ગૌણ થઈ જાય છે, ગૌણ થઈ જાય છે. પણ પરિણામ ક્યાંય પહેલા જતા નથી, એટલે કે પરિણામનો કોઈ અભાવ થાય છે એવું તો કંઈ બનતું નથી. અપરિણામીની મુખ્યતા કરવા માટે વિવક્ષા અનેક પ્રકારની આવશે, અને કોઈ કોઈ વિવક્ષા એવી આવે કે જાણે પરિણામ છે જ નહીં, કે દ્રષ્ટિ દેખતી નથી ને, દ્રષ્ટિ એના ઉપર આવતી નથી, પરિણામ ઉપર દ્રષ્ટિ જતી નથી, એટલે એ વાતને મુખ્ય કરવા માટે જાણે કે પરિણામ છે ને એવી વિવક્ષા કોઈ વખત શબ્દોમાં એવા ભાવમાં એવી કોઈ વાત આવી જાય ત્યારે શબ્દો નીકળી જાય, છતાં પણ એમ સમજવાનું છે કે પરિણામ પરિણામના સ્થાનમાં જ્ઞાનની અંદર રહેવા જોઈએ. જો પરિણામના સ્થાનમાં પરિણામ છે એવું જ્ઞાન ન રહે તો દ્રષ્ટિ પણ મૂળ તત્વ ઉપર રહે નહીં, તો પરિણામની ઉપર દ્રષ્ટિ પણ ન રહે. માટે ભલે દ્રષ્ટિ એને વિષય ન કરતી હોય તો પણ એ જ વખતે વર્તકું જ્ઞાન પરિણામને વિષય બરાબર કરે છે, ભલે મુખ્ય એને બહુ કરે છે, મુખ્ય દ્રષ્ટિના વિષયને રાખે છે અને પરિણામને બહુ કરે છે. પણ એનો અભાવ છે કે નથી એવી કોઈ વાત એની અંદર આવી જવી જોઈએ, એ સ્પષ્ટીકરણ છે કે પરિણામ કાંઈ પહેલા જતા નથી અને પરિણામ ક્યાં જતા રહે એ તો વસ્તુનું એક અંગ છે, ભલે બદલતું અંગ છે, પરિણામ શું અંગ છે, અનિત્ય અંગ છે, તો પણ એ પણ સતત છે. એક સમયનો પણ એની અંદર આંકડો કે ખાડો પડતો નથી, અવકાશ પડતો નથી કે ક્યારેક એક સમય પરિણામ ન હોય એવું ક્યારે બનતું નથી. જેમ ત્રિકાળી ધ્રુવ તત્વ નિત્ય છે એમ તેનું તે પરિણામ નિત્ય નથી, પણ પરિણામ તો બધા નિત્ય થયા જ કરે છે. પરિણામની નિત્યતા એ રીતે છે કે પ્રવાહ અપેક્ષા એની નિત્યતા, એક એક પરિણામની અપેક્ષા એ અનિત્યતા હોવા છતાં પ્રવાહ અપેક્ષા એ પરિણામ નિત્ય છે. પરિણામનો પ્રવાહ ક્યારે પણ એક સમય ન હોય એવું કોઈ વાત નથી, કોઈ સમય જ નથી ત્રણે કાળ, એ રીતે પરિણામ પણ નિત્ય છે. એટલે કઈ ક્યાં જતા નથી એમ કે, અને ક્યાં જતા રહે, જે નિત્ય રહે છે એ ક્યાં જાય, બીજું કોઈ તો પરિણામ હોવાનું હોવાનું ને હોવાનું. પરિણામ તો પર્યાય સ્વભાવને લીધે થયા જ કરે છે, પરિણમન તો પર્યાય સ્વભાવને લીધે થયા જ કરે છે, પોતે નિરંતર થયા કરે છે, અનાદિ અનંત થયા કરે છે, અને સિદ્ધ દશામાં પણ પરિણતિ તો પરિણામ તો હોય છે. એ એટલા માટે કરી કે સિદ્ધ દશામાં તો એવા ને એવા જ બધી પર્યાયો એક જ સરખી પૂરેપૂરી છે, કોઈ પર્યાયમાં એનાથી પણ તો થતું નથી. સાદિ અનંત સિદ્ધ દશા એક સરખી રહે છે સંપૂર્ણપણે, તેથી સંપૂર્ણપણે એટલા માટે કે જ્ઞાનમાં જ્ઞેયો બદલે કેવળ જ્ઞાનમાં તો એટલા ફેરફારો તો જ્ઞાનની અંદર થાય છે. પણ એ વાત અહીંયા કહું, સિદ્ધ પદની વાત લઈએ તો સિદ્ધ પદ રૂપ જે પરિણમન છે સંપૂર્ણપણે એ કેવું રહે છે, એમાં પણ સમય સમય છે, અને એ સમય સમયનું પરિણામ 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 અનંત કાળ પર્યંત છે, સદાય છે, ક્યારે ન હોય એવું કરતું. આમ પરિણામનો વિષય પરિણામના સ્થાનની અંદર યથાર્થપણે સમજવો જોઈએ. પરંતુ પરિણામી તત્વ ઉપર નાયક ઉપર દ્રષ્ટિ એ જ સમય દ્રષ્ટિ છે. હવે અહીંયા મુમુક્ષુ જીવને જે પ્રયોજનભૂત વાત છે તે આ પર્યાય તત્વ સમજીને જ્ઞાનમાં સમ્ય જ્ઞાનમાં પણ ગૌણ રહે છે તો કહેવાની ભાગ્ય જરૂર છે કે મુમુક્ષુને પણ એને ગમેને પરિણામ તત્વને ગૌણ જ રાખવાનું, પરિણામ અંશને ગૌણ જ રાખવાનું, પરિણામ અંશને ક્યારેય કશો ભરવો નહીં. જેની દ્રષ્ટિ શ્રદ્ધા જેની જે તત્વની જ્ઞાનમાં તે તત્વ મુખ્ય થાય અથવા મુખ્ય હોય મુખ્ય રહે બીજું થાય જ નહીં. જો પર્યાય દ્રષ્ટિ જીવ છે એમ તો વિચાર કરે તો હંમેશા પરિણામની મુખ્યતા જ રહ્યા કરવાની,
આપણે જે તે પ્રકારના પરિણામ થાય એની મુખ્યતા આવ્યા વિના નહીં. એટલા માટે જેને દ્રવ્ય દ્રષ્ટિ કરવી હોય અને દ્રવ્ય દ્રષ્ટિ કરતા જેને જ્ઞાન સાધન અપનાવવું છે એને જ્ઞાન ની અંદર આ ફેરફાર કરે છે. એને સમ્ય જ્ઞાન થયા પહેલા પણ પરિણામ અંશને ગૌણ રાખવાની પ્રેક્ટિસ કરવી પડશે. ગૌણ થાય એ દ્રષ્ટિકોણ એને અપનાવવો પડશે અને એ દ્રષ્ટિકોણ અપનાવીને આગળ વધી શકશે, પરિણામને મુખ્ય કરીને આગળ વધી શકશે. એટલે અપરિણામી તત્વો ઉપર એટલે કે જ્ઞાનિક તત્વો ઉપર દ્રષ્ટિ એ જ સમય દ્રષ્ટિ છે, એ જ સાચી દ્રષ્ટિ છે, યથાર્થ દ્રષ્ટિ છે અને પર્યાય ઉપરની જે અનાદિની દ્રષ્ટિ છે તે મિથ્યા દ્રષ્ટિપણો છે અથવા પર્યાય મુદ્દીપણો છે. જેને પ્રવચન સાર શરૂ કરતા મુદ્દાચાર્ય દેવ કહે છે કે પર્યાય મુદ્દા પણ જ્ઞાન. વાત તો જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનની શરૂ કરવી છે અને જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનમાં સમ્ય જ્ઞાનના સ્વરૂપ અને એના વિષયભૂત પદાર્થ કેવો છે એ વાત કરવી છે. તો સમ્ય જ્ઞાન તો પ્રમાણ જ્ઞાન છે અને પ્રમાણ જ્ઞાનમાં ગૌરવ પર્યાયની ચર્ચા ચાલશે એ અધિકારમાં. છતાં પણ પહેલી ગાથામાં એ વાત કરે છે કે અહીંયા ગૌરવ પર્યાયની વાત તો અમે કરશું પણ એક પદ વધારે નાખી દીધું કે પર્યાય મુંડા પરમયા. જે જીવ પર્યાય મુંડ છે તે અથવા પર્યાયનું જ્ઞાન કરીને પર્યાયની મુખ્યતા કરે છે જ્ઞાનમાં તો ત્યાં પર્યાય મુંડ આવી જાય છે, આવી ગયા એટલા માટે અહીંયા એમ કે છે કે જે દ્રવની દ્રષ્ટિ છે અપરિણામીની દ્રષ્ટિ કહો, ન્યાયની દ્રષ્ટિ કહો કે દ્રવની દ્રષ્ટિ કહો એને દ્રવ કહે છે. દ્રવનો પ્રમાણરૂપી દ્રવના મોટો અંશ છે પણ એને પણ દ્રવ કહેવામાં આવે છે અને એ જે સમ્યક દ્રષ્ટિનું બીજું નામ દ્રવ દ્રષ્ટિ એમ પણ કહેવામાં આવે. આપણા સોમગઢના સ્વાધ્યાય મંદિરમાં બહુ મોટા અક્ષરે આ સૂત્ર દ્રવ્ય દ્રષ્ટિ છે. ગુરુદેવ તો ઘણી વાર કહેતા ઘણા લોકો લૌકિક લોકો ન સમજે કે દ્રવ એટલે ધન પૈસો, આયા એ વાત આયા તો આત્માના ત્રિકાલી ગુણોનો પુંજ જે દ્રવ સ્વભાવ છે એને અહીંયા દ્રવ કહેવામાં આવે છે. એ અપરિણામી તત્વ છે તેના ઉપરની દ્રષ્ટિ એ જ સમ્યક દ્રષ્ટિ છે. દ્રષ્ટિ કહો અહીંયા સિદ્ધાંત દ્રષ્ટિ અહીંયા સિદ્ધાંત એ જ સાચું સિદ્ધાંત છે, એ જ સમ્યક સિદ્ધાંત છે. અને જે સદાજ્ઞાન ચારિત્ર અથવા દશમજ્ઞાન ચારિત્ર રૂપી મુખ્ય માર્ગ કહેવામાં આવે છે એમાં આ દર્શનની વાત એટલે સિદ્ધાંતની વાત. દર્શન પણ બે, દર્શન શબ્દનો પણ બે અર્થમાં વપરાય છે. દર્શન ઉદ્યોગના અર્થમાં પણ વપરાય છે અને દર્શન શબ્દ છે એ શ્રદ્ધાના અર્થમાં પણ વપરાય છે. જેમ દ્રવ શબ્દ બે અર્થમાં વપરાય છે, પરિણામીને પણ દ્રવ કહે છે અપરિણામીને પણ દ્રવ કહે છે. તો બે અર્થ, એક ત્રિકાળી છે અને એક પ્રમાણમાં. તો અહીંયા એમ કહેવું છે કે એ જ સાચી દ્રષ્ટિ છે. દ્રષ્ટિ મોપણું કરે છે, દ્રષ્ટિ સત્તાને ગ્રહે છે, અસ્તિત્વને ગ્રહે છે. તો અહીંયા અપરિણામીનું અસ્તિત્વ ગ્રહણ જે સિદ્ધાંતમાં થાય છે તેને સમ્ય સિદ્ધાંત કહેવામાં આવે છે. માટે મારી આ મારી જ્ઞાનની પર્યાય, આ મારી દ્રવ્યની પર્યાય એમ પર્યાયમાં શું કામ રોકાય છે? મુખ્ય કરે છે ને કે ઠપકો આપે કે મારે આવી જ્ઞાનની પર્યાય છે, મારી આવી જ્ઞાનની દ્રવ્યની મારી આવી પર્યાય છે. એક ગુણની, કોઈ એક ગુણની, જ્ઞાનની કહો, પુરુષાર્થની કહો, આનંદની કહો, એમ તો પર્યાયને મુખ્ય કરીને પર્યાયમાં કેમ વપરાય? જોકે મોક્ષ માર્ગી જીવો તો કોઈ પર્યાયમાં રોકાતા જ નથી. એને તો દ્રવ્ય દ્રષ્ટિ છે, પુણ્ય દ્રષ્ટિ છે, પર્યાય સદાય ગૌણ વર્તે છે. જ્યાં સુધી સદમત છે ત્યાં સુધી. એટલે એવી રીતે તો આ પર્યાય, આમ પર્યાય, પર્યાય પર્યાય કરીને આ માટે પણ એમાં રોકાઈ જાય. પર્યાય વેદાય છે અને પર્યાયમાં નવી નવી પર્યાય વિપત્તા નવીનતા પણ થાય છે. દ્રવ્ય તો સામાન્ય એકરૂપ હોવાથી, ત્રિકાળી દ્રવ્ય અપરિણામી તો સામાન્ય એકરૂપ હોવાથી સદા એવું ને એવું રહે છે. અને જીવને આકર્ષણ નવી 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 પર્યાયોનો હોય તો એને મહત્તા એવા જ્ઞાન રહેતી. આ રુચિના વિષય અપેક્ષાએ વિચારવાની એની પર રુચિ છે અથવા વિસ્તારની રુચિ છે એવા જીવને નવીનતા જોઈએ છે. હંમેશા એ નવીનતાને થાય છે, નવું નવું મળવું જોઈએ. શાસ્ત્ર સ્વાધ્યાયમાં બેસે તો પણ એવી અપેક્ષા રાખીને બેસે કે નવો ન્યાય કોણ આપે છે, નવી વાત કોણ કરે છે, નવું નવું ક્યાં જાણવાનું મળે છે, તો ત્યાં એને આકર્ષણ. ખરેખર તો દ્રવ સ્વભાવની રુચિ કરી એક રૂપ દ્રવ્યની રુચિમાં ટકવા જેવું છે અને નવીનતાનો વ્યામો છોડવા જેવો. ખરી વાત તો આ નહીતર એ બધી પર્યાયમાં થતી નવીનતા, સ્વ અને પરની પર્યાયમાં થતી નવીનતા એ પર્યાયની મુખ્યતા નહીં છૂટે અને દ્રવ દ્રષ્ટિ એમાં થતી પર્યાયને મુખ્ય કરતો પર્યાયમાં રોકાવાનું થાય, પર્યાયને ગૌણ કરતો પર્યાયમાં રોકાવાનું થશે નહીં. પર્યાયનું જ્ઞાન રહેશે ગૌણ પણ નિષ્ક્રિય તત્વ ઉપર અથવા તળ ઉપર દ્રષ્ટિ સ્થાપને પર્યાયની વિશેષતાઓ શું જોયા કરે છે? કોઈ પર્યાયની વિશેષતા જોવા જેવી નથી. તારે તારો સામાન્ય દ્રવ્ય અદભુત અને આશ્ચર્યકારી છે. જો એના ઉપર દ્રષ્ટિ હું તો કોઈ પર્યાયની વિશેષતા તને નહીં લાગે, નહીં લાગે. આગળ એક બોલ આવી જાય છે કે આ આત્મા ને પર્યાયનો વેશ છે, એમાં કેવો જ્ઞાન સુધીની પર્યાય સુધી બેસવી જોઈએ? ક્યાં સુધીની કેવો જ્ઞાન પર્યાય પણ તને એક વેશ છે. રસ્તો બદલતા જાય છે. એ એકરૂપ તત્વ છે, એ મહિમાવંત તત્વ છે, ખરેખર મહિમાવંત છે. કેમ કે કેવળ જ્ઞાન કરતા તો એનો જ્ઞાન ગુણ અનંત ગુણ છે, અનંત ગુણ સામર્થ છે. એમાં કેવળ જ્ઞાન ની ક્રિયા જો એક અંશ અનંતમાં ભાગનો અંશ છે એને અહીંયા નિષ્ક્રિય તત્વ. ભગવાન જયસેનાચાર્ય દેવે સમયસારની 320મી ગાથાની ટીકા કરતા આ શબ્દ પરસ્પરિણામી ભાવ જે આત્મા છે એ નિષ્ક્રિય છે. નિષ્ક્રિય શબ્દ નિષ્ક્રિય શબ્દ વિવેક્ષાઓ જુદી જુદી રીતે વપરાય છે. જેમ કે આ આત્મા પરપદાર્થ નું કઈ કરી શકતો નથી, તો પરપદાર્થ નું કરવા માટે નિષ્ક્રિય છે એમ કહી શકાય. પોતાનું કાર્ય કરવા માટે નિષ્ક્રિય નથી. પછી રાગ ની વિવક્ષા આવે તો કે સ્વભાવ થી રાગ કરવો અશક્ય હોવાથી, સ્વભાવ દ્વારા રાગ નું કર્તૃત્વ જ અશક્ય હોવાથી રાગ કરવા માટે આત્મા નિષ્ક્રિય. અહિયાં એથી આગળની વાત છે, ત્રીજી વિવક્ષા, કે એક સમયના પરિણામ ને જે ભિન્ન છે, જૂનું છે કથન છે, એટલે એને અહીંયા નિષ્ક્રિય. ત્યાં પ્રશ્ન ઉઠાયો છે આચાર્ય મહારાજ પોતે, કે નિષ્ક્રિય થી કો અર્થ, નિષ્ક્રિય નો શું અર્થ? તો કે જેમાં બંધ ને બંધ ના કારણરૂપ પરિણામ નથી, અને જેમાં મોક્ષ ને મોક્ષ ના કારણરૂપ પરિણામ નથી, અને મોક્ષ ને મોક્ષ ના કારણ રૂપ પરિણામ એટલે મોક્ષ ના કારણ છે. ખબર નહીં કેવા કયો પરિણામ બાકી રહ્યા હોય, આત્મ પદાર્થ નું એ તળિયું છે. ગુરુદેવજી કહેતા કે પર્યાય ઉપર ઉપર થાય છે. પર્યાય ક્યાં થાય છે? ઉપર ઉપર થાય છે. અને સ્વભાવ છે એ તળમાં છે. ક્ષેત્ર અપેક્ષા એ દાખલો લઈએ, ખરેખર તો ક્ષેત્ર નો દાખલો બધું બેસતો નથી, પણ પોતે દાખલો આપતા તળીએ તાગ લેવા, તાગ લેવા જાય છે ને ગામડા કુવાની અંદર ફરતો હોય, માનતા હોય, એને ખબર હોય કોષ્યો મારે એટલે કોષ ની જેમ પડે આવ્યો છો એની ખાતરી કરવા માટે નીચે રીતે કે માટી વાળી હાથમાં વાળા એમ પર્યાય નું જ્ઞાન ન હોય, પર્યાય માં શું થાય છે એનું ભાન ન હોય, ને મને દ્રઢ સ્વભાવ ની ખબર પડે છે. દ્રઢ સ્વભાવ ની મને તો એક સ્વભાવ ની ધૂન છે, હું કઈ પર્યાય ની વાત સમજું નહીં, હવે તો માગુ નહીં, એવું નથી જાણ. જેને દ્રઢ સ્વભાવ નું કળિયું હાથમાં આવે છે એને પર્યાય નો વિવેક સૌથી ઉત્કૃષ્ટ રહે છે. અથવા જે દ્રઢ સ્વભાવના તળિયા સુધી જઈ શકે છે, પહોંચી શકે છે, જેની દ્રષ્ટિ એને પર્યાયમાં કોઈ પણ પ્રકારનો વિપર્યાસ કે વિપરીત અભિનિવેશ રહેતો નથી. આ સિદ્ધાંતિક વાત છે. પર્યાય ગૌણ હોવા છતાં આટલી તો વ્યવસ્થા છે એની અંદર, એ વ્યવસ્થા કોઈને વાત નથી, કોઈ અવ્યવસ્થિત વાત છે, છતાં એની મુખ્યતા નથી. ગુરુ આ જૈન દર્શન ની ઉત્કૃષ્ટતા અહીંયા છે કે ગુણ પ્રગટ થાય છે પર્યાય. પર્યાયમાં ગુણ પ્રગટ થાય ને એની અહમ બુદ્ધિ ન થાય, એનું એક જ કારણ છે કે દ્રષ્ટિ દ્રય ઉપર છે, પર્યાય ઉપર દ્રષ્ટિ. ગુણ પ્રગટે, પોતાને ગુણ પ્રગટ થાય અને એમાં અહંકારનો અભિમાન થતા એવી રીતે રોકાય. જેમ કે જ્ઞાન માં લતીઓ પ્રગટે, લતી એટલે શું? ભણી આવડે એનું નામ લતી. સામાન્ય રીતે આપણે વિચાર કરીએ તો કાંઈ પણ અવસ્થામાં વિશેષતા થાય છે ત્યારે એમાં આમ પણ થયા વિના રહે. જેમ કે આ મહોત્સવ ચાલે છે એની અંદર દેવગુરુ શાસ્ત્ર સાથે સમર્પણ કરવામાં અને મોટી રકમનું દાન જાહેર કરે છે. છતાં આ એક જ ધર્મ એવો છે કે એનું અભિમાન ન કરવાનું. બીજા સામાન્ય માણસો કરતા વિશેષ કોઈ પણ ગુણ પ્રગટ હોય, પછી દયાનો હોય, દાનનો હોય, ગમે તે પર્યાય ગુણની વિશેષતા પ્રગટ થવા છતાં ક્યાંય પણ અહંકાર થવા દે નહીં, જ્ઞાનમાં એની મુખ્યતા આવવા દે નહીં. એવું જે ઘણી છે કે આ રચના પ્રશ્ન આ પાલિકા સ્પષ્ટ થાય અને એ રીતે કોઈને સમજાય છે, કોઈને કદાચ વિષય થોડો સૂક્ષ્મ હતો. ગુરુદેવ શ્રી પણ આશ્ચર્યથી કહેતા હતા કે મેં આ વિચાર્યું નથી પણ અંદરથી નીકળે છે. પરિણામ ક્યાંય ચાલ્યા જતા નથી, પરિણામ ક્યાં જતા રહે એકા ઉપર વાત છે. ગોલ દ્રઢ દ્રષ્ટિ નો છે અને દ્રઢ દ્રષ્ટિમાં દ્રઢ તરફની દ્રષ્ટિનો વિષય મુખ્ય એ વિષય ચાલે છે. પરિણામ ગૌણ થાય છે તો પણ પરિણામ ગૌણ થાય છે એ વિષયમાં કોઈ પોતાને સંતુલન ન ગુમાવે, એકાંત મિથ્યા એકાંત ન કરે, એ દ્રષ્ટિએ અહીંયા પરિણામનો જે વિષય છે એ દર્શાવ્યો છે. ત્યારે પરિણામનો વિષય દર્શાવતા એક ન્યાયે એના ઉપર પણ મહાનુભાવને દ્રષ્ટિકોણથી કેટલું વજન જાય છે એ વિષય ત્યાં કોઈ જવાનો અને તે હતો આનંદનો વિષય, મહાનુભાવનો વિષય. આધાર લીધો પ્રવચન સાધના વિષયમાં કે પરિણામને ગૌણ કરાવ્યા છે, પરિણામ ગૌણ થાય છે એની અપેક્ષા શું છે અને અપેક્ષાનો અર્થ જ એ છે કે એની મર્યાદા શું છે. અપેક્ષા એટલે શું? કે એની મર્યાદા શું છે અને એ મર્યાદા સિવાય પરિણામ મુખ્ય રહે છે તો એની મર્યાદા શું છે. આમ બંને વાત સમજવી જોઈશે. જો પરિણામ ગૌણ રહે છે એની એકલી જ વાત એકાંતે સમજવામાં આવે અને પરિણામની મુખ્યતાની વાત સમજવામાં જ ના આવે તો જે કઈ સુધારો પગાર છે એ તો પરિણામમાં છે અને એ સુધાર પગાડનો વિષય જ આખો એટલો ગૌણ થઈ જશે કે પરિણામ બદલશે તો પોતાને ભાન નહીં રહે, સુધરશે તો નહીં પણ બગડશે તો પણ પોતાને ખ્યાલ નહીં રહે કે આ પરિણામ બગડી રહ્યા છે. એટલે એમ કહ્યું કે પરિણામમાં જે શુદ્ધિ થાય છે અને પરિણામની અંદર જે આનંદ અને સ્વાનુભવ નું વેદન થાય છે તે અપેક્ષા એ પરિણામ પણ મુખ્ય છે. આ વિષય ચાલ્યો છે પરમાદંપાર ની અંદર 514મો બોલ છે અને 541 બંને બોલમાં જે સવારમાં જે ટેપ પ્રવચન હતું એના બંને બોલ ખેંચાયેલા છે પરમાદંપારમાં. કે નાથ એમ કરીને બોલે પોતે બોલે છે કે એમ કઈ પરિણામની ગૌણતા કરવાની ન હોય, એમ પરિણામની ગૌણતા કરીશ તે નહીં ચાલે એમ સમજાવ્યો. પરિણામ ક્યાં ચાલ્યા જાય એના ઉપરથી એ વાત. એ તો તને લક્ષની અપેક્ષાએ પરિણામ ગૌણ કરાવ્યા હતા, પરંતુ વેદનની અપેક્ષાએ પરિણામ ગૌણ નથી. વેદનની અપેક્ષાએ પરિણામ મુખ્ય છે અને ત્રિકાળી સ્વભાવ ગૌણ છે. મહારાજની અંદર 91મી જન્મ જયંતિ વખતે આ પ્રવચન બહુ સુંદર આવ્યું છે. એ પ્રવચન હતું પ્રવચન સારના અલિંગ ગ્રહણના 20મા બોલ્યું. દ્રવ્યની પણ ગૌણતા અપેક્ષાએ છે અને પરિણામની ગૌણતા પણ અપેક્ષાએ છે. એ બંને વાત યથાર્થપણે જેમ છે તેમ સમજાવવી જોઈએ. જો ન સમજાય તો કલ્પનાથી દ્રવ્ય દ્રષ્ટિની મુખ્યતાની કલ્પના કરીને મુખ્ય ક્રિયા કરશે અને પરિણામ બગડશે તો પણ એનો ખ્યાલ નહીં રહે. એ રીતે પરિણામને ગૌણ કરાવ્યા નથી, પરિણામને ક્યાંક મુખ્ય પણ કરાવ્યા છે. અને ગુરુદેવ શ્રી એ તો બહુ ઝીણું કાંઈ થતું સવારે કે દ્રવ ગુણ વિના જ પર્યાયની સ્વતંત્રતા છે ક્યાં સુધી વાત કરતા હતા સવારે. દ્રવ્યના અવલંબન વગર પર્યાય સ્વતંત્ર રીતે પોતે કરતા થઈને કામ કરે છે, કર્મ થઈને કામ કરે છે, સાધન થઈને કામ કરે છે. અવલંબનની પણ ના પાડી દીધી સવારનું પ્રવચન પ્રાણભાઈ. અવલંબનની પર્યાયની દ્રવ્યનો કેમ કે 20મા બોલમાં એ વાત છે કે દ્રવ્યને નહીં આલિંગી તેવી શુદ્ધ પર્યાય એ આત્મા છે એમ અમે કહીએ છીએ. નિયમ સારમાં એમ કે પરદ્રવ્યમ પરભાવમ હેયમ ઇતિ અનાત્મા કહે છે પર્યાયને. અહીંયા કહે છે કે આ પર્યાય શુદ્ધ પર્યાય છે એનો આ પોતે જ આત્મા છે. આવી અવગમની વાત છે. બંને વિષયની જો મર્યાદા ન સમજાય તો તત્વનું ખૂન થાય, બીજું કઈ ન થાય.
અને દ્રવ્યના આધાર વિના પર્યાય નો એમ કે
હા દ્રવ્યના પણ એમ જ કહ્યું ને સવારે કે દ્રવ્યના અવલંબન વિના પર્યાય સ્વતંત્ર થાય. તો ખરેખર તો શુદ્ધ પર્યાય તો દ્રવ્યના આશ્રય અને દ્રવ્યના અવલંબને ઉત્પન્ન થયું, પણ આશ્રયને અવલંબન તો દિશા બતાવવા માટે વાત છે.
બરાબર.
એ આશ્રયને અવલંબન તો પર્યાયનું મુખ જે પર્સન મુખ હતું એ પર્યાયનું મુખ ફરીને આ બાજુ આવી ગયું એટલું બતાવવા માટે વાત છે. એ તો ખબર કે લક્ષ પૂરતી જ વાત છે.
એક ભાવ બીજા ભાવનો આધાર નથી લેતો.
એક ભાવ બીજા ભાવનો આધાર લઈએ તો બે એક થઈ જાય એમ કે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્ય નું કરે તો બે એક થઈ જાય એમ. એક ભાવ બીજા ભાવમાં એક થતો નથી ક્યારે. પર્યાય પર્યાય જ રહે છે હંમેશા, ત્રિકાળી ત્રિકાળી જ રહેશે હંમેશા. કદી એકબીજા રૂપ થતા નથી, થઈ શકતા પણ નથી. એટલે એમ કહે છે કે પર્યાયને તું પર્યાયના સ્થાનમાં સ્વીકારજે. એમ સુધી બેન્સ્રીનું જે વચનામ્રત છે એમાં એ વાત સ્પષ્ટ છે કે તું પર્યાયને પર્યાયના સ્થાનમાં અવશ્ય સ્વીકાર કરશો. જો પર્યાયને પર્યાયના સ્થાનમાં સ્વીકાર નહીં કર તો બહુ મોટો અનુસૂત છે. ગૌણ કરવું એ તો અપેક્ષા એ છે, મુખ્ય કરવું એ પણ અપેક્ષા એ છે. અને એ બંને અપેક્ષાને સમજવી જેમ છે તેમ સમજવી રહે છે. તો કહે છે કે પરિણામ તો ખ્યાલ કરશે પણ આ મારી અમુક ગુણ પર્યાય થઈ આ મારા આવા પરિણામ થયા એમ શા માટે જોર આપે છે? પરિણામ થયા કરશે, પરિણામ નું તને અનુભવ રહેશે, પરિણામ નું જ્ઞાન રહેશે, પણ એની સન્મુખ થવાનું નથી. બહુ સ્પષ્ટ કે તમારા પ્રવચન બહુ સ્પષ્ટ હતું. પર્યાય ને પર્યાય નું લક્ષ્ય રાખવાનું નથી એમ કેતા. એનું લક્ષ્યમાં દ્રવ્ય સ્વભાવ છે. પર્યાય પર્યાય ના લક્ષ્ય પરિણામે તો પર્યાય ની અંદર વિપર્યાસ ઉત્પન્ન થાય છે. પર્યાય તો રહે છે પણ પર્યાય ની અંદર વિપર્યાસ ઉત્પન્ન થાય છે. દ્રવ્ય ની સન્મુખતા દ્રવ્ય ના લક્ષ્ય વાત કરવી છે તો કહે છે કે પરિણામ નું લક્ષ્ય પણ વાત કે આવી રીતે મારી અમુક ગુણ ની પર્યાય છે, અમારા આવા પરિણામ થયા એમ એના ઉપર લક્ષ્ય કરીને પર્યાય ઉપર જોર શા માટે આપે છે? પર્યાય ના લક્ષ્ય પર્યાય ઉપર વજન જાય તો એ પર્યાય ની અંદર વિપર્યાસ ઉત્પન્ન થયા વગર રહે નહીં. તેને પર્યાય દ્રષ્ટિ કહે છે, તેને મૂળ દ્રષ્ટિ કહે છે, તેને મિથ્યા દ્રષ્ટિ પણ કહેવામાં આવે છે. એટલે એ રીતે એનો નિષેધ છે. પલટતા પર્યાયમાં એટલે કે પલટતા અંશમાં દ્રવ્ય નું પરિપૂર્ણ નિત્ય સામર્થ્ય થોડું આવે છે. આ વિશે પણ થાય કે પર્યાયમાં ત્રિકાળી સ્વભાવ આવતો નથી. કેમ કે પર્યાય તો અનિત્ય છે. પર્યાય નું જે પર્યાયત્વ છે, પર્યાય પણ છે, એમાં દ્રવ્ય પણ નથી ને દ્રવ્ય નું દ્રવ્ય પણ છે એમાં પર્યાય પણ નથી. જે બંને એક સત્તાના અંશો છે, એક સામાન્ય અને એક વિશેષ, એક પરિણમતો અંશ, એક અહીંયા અપરિણામી કહ્યો. પહેલો શબ્દ અપરિણામી વાગ્યો કે અપરિણામી કે નિજ આત્મા તેનો આશ્રય લેવાનું કહેવામાં આવે છે. તો જે નહીં પરિણમતો અંશ છે, સદાય ધ્રુવ રહેતો જે અંશ છે, એ અંશમાં અનંત સામર્થ ભરેલું છે, એ સામર્થ્ય રૂપ અંશ છે, એ પરિણમતો અંશ નથી અને એ કોઈ પર્યાયમાં આવતો નથી. થોડું આવે છે એટલે કે જરાય આવતો નથી. પર્યાયમાં એટલે પલટતા અંશમાં દ્રવ્યનું પરિપૂર્ણ નિત્ય સામર્થ્ય થોડું આવે છે કે નહીં, એ તો અનિત્ય છે. એમાં જણાય છે જ્ઞાનની પર્યાય લઈએ તો એમાં સામર્થનું જ્ઞાન થાય છે કે મારું જે મૂળ સ્વરૂપ છે એમાં આટલું અનંત સામર્થ છે, જેટલું છે એટલું પૂરું જ્ઞાન થાય છે. પણ સામર્થ સામર્થમાં રહે છે અને પર્યાયત્વ પર્યાયત્વમાં રહે છે. એવી જ રીતે શ્રદ્ધામાં આવે છે પણ શ્રદ્ધાનો વિષય જે શ્રદ્ધેય છે, શ્રદ્ધા કરવા યોગ્ય છે, એ અને શ્રદ્ધા બંને જુદા છે. એક વિષય છે, એક વિષયી છે. શ્રદ્ધાનો જે વિષય અપરિણામી તત્વ છે તે વિષય છે, શ્રદ્ધા એનો વિષયી છે. એવી જ રીતે જ્ઞાનનો પર્યાય એ વિષયી છે અને જે જ્ઞેય સ્વદ્રવ થાય છે ધ્રુવ તત્વ તે વિષય છે. એમ વિષય વિષયનો બંને વચ્ચે સંબંધ છે. એ સંબંધ બંનેની ભિન્નતાને કથંચિત ભિન્નતાને સાબિત કરે છે. પ્રમાણ અપેક્ષાએ એની ભિન્નતા નહીં હોવા છતાં જે નયનો વિષય છે એ તો ભિન્ન ભિન્ન છે. જે શુદ્ધ નયનો વિષય છે, જે નિશ્ચય નયનો વિષય છે, તે પર્યાય વ્યવહાર નયનો જે વિષય છે બંને એક થતા નથી. એક નિશ્ચય નયનો વિષય છે અને એક વ્યવહાર નયનો વિષય છે. પર્યાય જેમાં અહમ બુદ્ધિ છે એ પોતાના સ્થાનમાં રહે છે. તથા ભાવમાં એ પ્રકારે ભાવ ઉપસાવવો આવિર્ભૂત થવું એને અવલંબન એક જ્ઞાને કહેવામાં આવે છે. અવલંબન શબ્દના બે અર્થ. પર્યાય ના છ કારકો ભિન્ન લઈ લીધા. એટલે પર્યાય ના આધારે પર્યાય થાય છે એમ બીજું, પર્યાય ના અવલંબને પર્યાય થાય છે એમ બીજું, આધાર કોકરા અવલંબન છે. અહીંયા એ વાત નથી, અહીંયા તો હું પણ કરે છે એને અવલંબન છે, આશ્રય નો ભાવ કરે છે એને અવલંબન છે. અવલંબન શબ્દ ના અર્થઘટન ભિન્ન થાય છે, શબ્દ એક ને બંને ના ભાવ જુદા જુદા. આવું જરા ઝીણો છે, સવારનું પ્રવચન જરા
ભાવ જુદા જુદા છે, કથન જુદું જુદું છે, ભાવ જુદા જુદા છે, કથન જુદું જુદું છે.
અવલંબન શબ્દ તો એક છે, તો ત્યાં એમ કહેતા સવારે કે પર્યાય ના અવલંબન એ પર્યાય થઈ છે, દ્રવ્ય ના અવલંબન એ થઈ નથી. કેમ કે વિષ્ણુ વિષ્ણુ બોલે છે કે દ્રવ્ય ને નહીં આલિંગિત એવી શુદ્ધ પર્યાય છે આત્મા, નહીં આલિંગિત એટલે નહીં અવલંબિત એમ લઈ શકે. એની સ્વતંત્રતા છે, એ ઉપજે છે એની જે સ્વતંત્રતા છે, પોતે સ્વતંત્રપણે કરતા થાય છે એમ અવલંબન પણ એનું સ્વતંત્ર. જો એનું અવલંબન દ્રવ્ય સાથે હોય તો બે એક થઈ જાય, બે એક નથી થતા, કરતા થાય તો બે એક થઈ જાય, કરતા કરવાનું નથી પણ કરતા થાય તો પર્યાય તો દ્રવ્ય થઈ જાય, દ્રવ્ય તે પર્યાય થઈ જાય, તો એમ તો થતું નથી. માટે એ કારણો જુદા લે છે, એનું એ કારણ ઘણો ઘૂંટી ઘૂંટીને છૂટું પાડી પાડીને કહેતા હતા. ક્યાં એમ કહ્યું કે તે પરિપૂર્ણ નિત્ય સામર્થ્ય ને અવલંબને એટલે એની સન્મુખતા ને એમાં અહંપણો કરીને, અહંપણો કરશે તે પર્યાય જ રહેશે, પછી એ કઈ દ્રવ્ય નહીં થઈ જાય, અવલંબતા એ દ્રવ્ય નહીં થઈ જાય, પણ એવો ભાવ કરે છે એ ભાવને અવલંબન ભાવ કહેવામાં આવે છે. એમ છે ને કે અત્યાર સુધી રાગ નું અવલંબન લોકો તો રાગમાં અહંકાર કરતો, દેહાદી પરદ્રવ્ય નું અવલંબન લઈને એમાં આમ કોણ કરતો, હવે એમ તો તમને આમ કરે એમ કે પર્યાય ના અવલંબન માં પર્યાય ના લક્ષ્ય પર્યાય નું અવલંબન નથી, એ તો એનું એક ક્રિયા છે જુદી છે, એટલું જ સમજાવ્યું છે કે એ ક્રિયા જુદી છે, અક્રિય તત્વ નિષ્ક્રિય તત્વ જુદું છે અને ક્રિયામાન તત્વ છે તે જુદું છે, એટલું સમજાવવા માટે એ વાત. પર્યાયો ઉપર તું લક્ષ ન આપ, પર્યાય ઉપર તું દ્રષ્ટિ ન કરે એમ કે નાનાનંદ સાગર એટલે અપરિણામી ત્રિકાળી નાયક સ્વભાવ છે, તેને જ્ઞાન ને આનંદ નો સાગર કહેવામાં આવે છે. વારંવાર એ વાત આવે છે કે દ્રવ્ય નો અનુભવ થતો નથી, અનુભવ પર્યાય અંગમાં જ થાય છે, જે સામર્થ્ય તત્વ છે એમાં અનુભવ થતો નથી. તો કહે છે કે જેમાં અનુભવ થતો નથી એ દ્રષ્ટિમાં લેવા જેવું છે, એ લક્ષ્યમાં લેવા જેવું છે, અને જેનો અનુભવ થાય છે એ અનુભવ થી ભોગવવા જેવું છે, પણ એનું લક્ષ્ય દ્રષ્ટિ કરવા જેવું નથી. બેનશ્રીએ આજ ગ્રંથની અંદર એક બોલેવો લીધો છે કે જે વેદનનો વિષય છે તે અવલંબનનો વિષય આશ્રયનો વિષય નથી, અને જે આશ્રયનો વિષય છે તે અવલંબનનો વિષય નથી, એવી વાત લીધી છે. તે લક્ષ્યનો અને શ્રદ્ધાનો વિષય નથી, અને જે લક્ષ્ય અને શ્રદ્ધાનો વિષય છે એમાં વેદન. આ જ્ઞાન અને આનંદના તરંગો છે એ પર્યાયો તો ઉપયા જ કરશે, તું એમને અવલંબે છે શું કા, એનું શા માટે તું અવલંબન લે છે, એ કોઈ તારે દ્રષ્ટિ કરવા જેવું નથી. ભલે અપૂર્વ આનંદ આવે તો પણ એ શ્રદ્ધાનો વિષય નથી, એ અવલંબનનો વિષય નથી, એ લક્ષ્ય કરવાનો વિષય નથી, અર્થાત એના ઉપર જોર દેવાનો એ વિષય નથી. જેને સાંસ્કૃત સુકામ અવલંબે છે, કેમ કે એનું અવલંબન તો અનાદિથી પર્યાય બુદ્ધિ એ તો પર્યાયમાં અવલંબન લઈને પર્યાય એ પોતે અવલંબન લઈને પર્યાય માત્ર પણ એ પોતાને અવધારીને પૂરેપૂરો પોતાના આનંદ ને ખોયો છે, પોતાની શાંતિ ને ખોઈ બેઠો છે. શું કરવા એવું કરે છે? એવું તો શું કામ કરે છે? એ દુઃખ નો ઉપાય તારે કરવા જેવો નથી. એ તો દુઃખ નો ઉપાય છે અને દુઃખ નો રસ્તો છે. સુખ નો ઉપાય તો એ છે કે તું જ્ઞાનાનંદ સાગર છે એને લક્ષમાં લે, એને શ્રદ્ધામાં લે, અને તારું જોર છે એના લક્ષ્ય ઉત્પન્ન થવું જોઈએ. તો તે સમ્યક છે, નહીતર એ અસમ્યક નામ ને ત્યાં ભેદ ઉપરથી પણ દ્રષ્ટિ હટાવી લે. હવે અત્યાર સુધી પર્યાય ની ચર્ચા કરી હતી, તરંગ ના બાને પણ પર્યાય ની ચર્ચા કરી હતી. હવે એથી વધારે વ્યવહારલી ના વિષય ને આગળ લઈએ છીએ. એક ઉચ્ચરિત વ્યવહારલી નો વિષય છે, એક અનુચ્ચરિત વ્યવહારલી નો વિષય છે. નિશ્ચય નો વિષય બે માંથી એક નથી. જ્ઞાન વિષય છે પણ શુદ્ધ નિશ્ચય ઉપજતા એ શુદ્ધ સ્વરૂપ ને વિષય કરે છે, અને વ્યવહાર નું જ્ઞાન પર્યાય ને ભેદ ને વિષય કરે છે. તો કે પર્યાય ભેદ ની વાત તો ઠીક છે, પણ ગુણ ભેદ ઉપર પણ દ્રષ્ટિ રાખવા જેવી નથી, અથવા ભેદ નું શ્રદ્ધાન કરવા જેવું નથી. શુદ્ધાત્મ સ્વરૂપ નો વાણી દ્વારા મહિમા કહેવામાં આવે છે, મહિમા કહેવામાં આવે છે, ત્યારે અનેક ગુણોની વિશિષ્ટતાઓને કહેવામાં આવે છે. કે જુઓ તો ખરા, આત્મામાં કેવળ જ્ઞાન ના અનંત પર્યાયો ઉત્પન્ન થાય એવો એક જ્ઞાન ગુણ છે, અથવા સર્વજ્ઞપણા નો ગુણ છે. સર્વદર્શી અને સર્વજ્ઞાની જે શક્તિ લીધી છે એવો ગુણ છે, એવો પરમાનંદ નો ગુણ છે, એવા અનંત અનંત અસ્તિત્વ નો ગુણ છે, વિભુત્વ નો ગુણ છે, પ્રભુત્વ નો ગુણ છે, એમ કરી કરીને મહિમા કરવામાં આવે. આ ગુણો નું એક સાથે અભેદ જ્ઞાન લઈને એમાં અભેદ બુદ્ધિ એ પરિણમન થાય ત્યારે શુદ્ધની નો વિષય ગણાય છે, ત્યાં સુધી વ્યવહારની નો વિષય ગણાય છે. જો પદાર્થો જે છે તે છે, એક સામાન્ય સ્વરૂપ લઈએ, ત્રિકાળી સ્વરૂપ લઈએ શુદ્ધાત્માનું, તો ભેદ થી જે છે તે જ અભેદ થી તે જ છે, અભેદ થી જે છે તે જ ભેદ થી તેનો તે છે, કોઈ બીજો નથી. પર્યાય અને ત્રિકાળીમાં તો ઓળી નિત્ય અનિત્ય નો તફાવત છે, એક ક્ષણિક છે અને એક ત્રિકાળી છે, એક સામાન્ય છે અને એક વિશેષ છે. જો આ પણ ભેદ વિશેષમાં જાય છે તો પણ તેનો ને તેનું વિશેષ છે, સામાન્યનું એ વિશેષ છે ખરેખર. તો અહીંયા સૂક્ષ્મતા એ છે કે જે દ્રષ્ટિનો વિષય છે તે અભેદ તત્વ છે, દ્રષ્ટિના વિષય ગુણ ભેદ પણ થતો નથી. જ્ઞાનમાં પણ જે શુદ્ધ નયનો નિશ્ચયનો વિષય છે તે જેવો દ્રષ્ટિનો વિષય છે તે નિશ્ચયનો વિષય છે, જે ગુણ ભેદનો વિષય જ્ઞાનમાં આવે છે તેનું તે તત્વ તે વ્યવહારની નો વિષય. આમ તેના તે જગ્યાએ નિશ્ચય ઉપજે છે, તેના તે સ્થળે વ્યવહાર ઉપજે. આવું છે
બધા ગુણોને.
આત્માનો જે એક સ્વભાવ, એક અખંડ વેદ સ્વભાવ જે છે, અદ્વૈત સ્વભાવ જેને કહેવામાં આવે છે, વેદાંતમાં એ પરિભાષા છે અદ્વૈત, જેમાં બે પણ ભાગતું નથી, તે સ્વભાવ એવો છે એવો નથી ને એવો કરવો છે એમ પ્રશ્ન નથી, એ વાત નથી. અને અપેક્ષા એ એમાં ગુણ ભેદ પણ છે, એ વિષય જૈન દર્શન સિવાય નથી. ત્યાં તો દ્વૈત માનનાર અદ્વૈત માનતા નથી ને અદ્વૈત ને માનનાર દ્વૈત માનતા નથી, કેમ કે પરસ્પર વિરુદ્ધ લાગે છે. અને છે પણ એવો જે ભેદ છે એમાં અભેદતા નથી, અભેદ છે એમાં ભેદ નથી. કે જ્યારે અમે અમારા અભેદ સ્વભાવનો અવલંબન લઈએ છીએ ત્યારે અમને ભેદો દેખાતા નથી એમ કે છે. તો ભેદો અમને અનુભવાતા નથી એમ કે છે. પણ એ જ જ્ઞાનીને વેદોનું સમ્યક જ્ઞાન છે. ફરીથી જ્યાં સુધી અભેદ સ્વભાવના અવલંબને અનુભવ ન થાય ત્યાં સુધી વેદોનું જ્ઞાન પણ કલ્પનામાં ચાલ્યું જાય છે. ભેદ કલ્પના ઉભી થઈ જાય છે અને એ ભેદ કલ્પના તે વસ્તુનું સ્વરૂપ છે. જે જ્ઞાનીઓને પોતાના અનંત ગુણોના ભેદોનો સ્વીકાર છે, ભેદોનો જેને સ્વીકાર છે, એટલે કે સમ્યક જ્ઞાનનો વ્યવહારની જે ભેદોને વિષય કરે છે, એ જ જ્ઞાનમાં એ વખતે અભેદતા સચવાયેલી છે, અભેદતા સ્વીકારાયેલી છે, એટલું જ નહીં અભેદતાની ત્યાં મુખ્યતા વર્તાય છે. અભેદ ગૌણ નથી થતો, ભેદ ગૌણ થાય છે. આ વિષય જરા એવા પ્રકારનો છે. એટલે અહીંયા સુધી બેન ખોલે છે એ વાતને કે અનંત ગુણોના ભેદ ઉપરથી પણ દ્રષ્ટિ થવી લે. અનંત ગુણોના ભેદ છે એવું ગુણોનું કથનચિત ભેદપણું હોવા છતાં પણ એ શ્રદ્ધાનું શ્રદ્ધેય નથી અને એ શુદ્ધ નિર્ણયનો વિષય નથી, એટલે લક્ષ્ય કરવાનો પણ એ વિષય નથી. અનંત ગુણોના ભેદ ઉપરથી પણ દ્રષ્ટિ હિસાબીને અનંત ગુણમય એક નિત્ય નિજ તત્વ અપરિણામી ફરીને શબ્દ વાપર્યો. જે પહેલો શબ્દ વાપર્યો હતો એ પાછો ફરીને અહીંયા વાપર્યો કે અનંત ગુણોના અનંત ગુણમય. જો શું કહ્યું? અભેદતા દર્શાવવા માટે શું કહ્યું? અનંત ગુણમય લીધું. અનંત ગુણો નિયંત્રણ જેટલા ગુણો છે એટલા દ્રવ્યો તારે કલ્પનામાં આવી જશે. ગુણના ભેદ સમજાવવા હોય ત્યારે એમ કે એક ગુણ છે તે બીજા ગુણ રૂપે નથી, તે સર્વથા અસહાય છે. કોઈના કારણે કોઈની પર્યાય થાય નહીં, શ્રદ્ધાના કારણે જ્ઞાન ને ન થાય ને જ્ઞાનના કારણે શ્રદ્ધા નહીં થાય. તથા કારણ કાર્યનો વ્યવહાર કવિના ભાવે પણ દર્શાવવા માટે કરવામાં આવે બીજી વાત છે. તથા ખરેખર સર્વ ગુણ પોતે પોતાની પર્યાય પડે પરિણમવા માટે બિલકુલ બીજા કોઈ ગુણની જરૂર વિના, આવશ્યકતા વિના જ પરિણમે છે, આધાર વિના જ પરિણમે છે, મદદ વિના જ પરિણમે છે. કોઈની સાહેબની કોઈની જરૂર પડતી નથી, કેમ કે એ તો શક્તિ છે. શક્તિને જો બીજાની જરૂર પડે તો એ શક્તિ નામ જ ખોટું પડે છે. એટલે એને શક્તિ એવું નામ શું આપો? છતાં પણ એક સત્તામાં જે બધા ગુણો છે ત્યારે એક સત્તામાં બધાને અનંત ગુણમય એવું દ્રવ્ય તરીકે જોવામાં આવે છે. એવું અનંત ગુણમય એક નિત્ય નિજ તત્વ એક છે, અનેક નથી. પણ ગુણ અનંત અનેક હોવા છતાં પણ જે અહીંયા તત્વ નિજ તત્વ છે તે એક છે, નિત્ય છે, એટલે અનાદિ અનંત છે, ફેરફાર વગરનું એક રૂપ છે. અને ડેશ કરીને હાઇફન કરીને જે વાત કરી છે એને જ અહીંયા અપરિણામી કહેવામાં આવે છે. એ અપરિણામી છે, તે જ અભેદ છે, એટલે ભેદ વિનાનું છે, અને એને જ અહીંયા એક દળ કહેવામાં આવે છે. સ્વભાવનું એ દળ છે. પછી જ્ઞાનની મુખ્યતાથી કહેતા એ જ્ઞાનનું દળ છે એમ કહેવાય છે. આનંદની મુખ્યતાથી કહેવા જઈએ તો એ આનંદનું દળ છે એમ કહેવામાં આવે છે. દળની અંદર ભાવ છે, ચૈતન્ય દળ છે આત્મા. એવું એક અભેદ અપરિણામી જે નિત્ય નિજ તત્વ છે તેમાં દ્રષ્ટિ દે, એટલે એનું શ્રદ્ધાન કર, એને સ્વપણે ગ્રહણ કર, તેને અસ્થિપણે ગ્રહણ કર, તેને સ્વસ્વરૂપણે એનું ગ્રહણ તો કર. દ્રષ્ટિને એટલે ગ્રહણ કરવું, સ્વપણે ગ્રહણ કરવું, પોતા રૂપે ગ્રહણ કરવું, એને દ્રષ્ટિ દીધી એમ કહેવામાં આવે છે. પૂર્ણ નિત્ય અભેદ નું જોર લાભ. કોનું જોર લાવવું? કેવું છે કે મારામાં પૂર્ણતા છે, હું સદાય છું અને હું અભેદ છું, એવું જોર લાભ. હું એવો છું એમ જોર કર. માર જોર કરે છે ને, હું કઈ હું મજબૂત શરીર વાળો છું, મારામાં મારા શરીરમાં ઘણી શક્તિ છે, મારી પાસે પૈસાની ઘણી શક્તિ છે, અમને ફલાની ઘણી શક્તિ છે, આ દુઃખ ને બીજી ચીજી હોય છે એમ જોર કરે છે. પણ અહીંયા કહે છે કે એવું જોર કરવું એ તો વિરુદ્ધ દિશાનું જોર છે. આત્મામાં અનંત વીરી પડ્યું છે, એ અનંત વીરીની સામે જોઈને જોર તારું ઉત્પન્ન થાય તો જોર સાચું છે. પણ જ્યાં તારો સ્વભાવ નથી, જ્યાં તારો વીરી નથી, તેની સામે જોઈને તું જોર કરે શું કામ છે? એ તો નિરર્થક વાત છે, ખરેખર અશક્ત થવાની વાત છે. એટલે પૂર્ણ નિત્ય અભેદ નું તું જોર લા. એટલે જોર અહીંયા પુરુષાર્થ ને કહેવું. જોર એટલે બળ, બળ એટલે પુરુષાર્થ. પુરુષાર્થ નો આધાર ત્રિકાળે સ્વદ્રવ્ય હોય છે. પુરુષાર્થ એના અવલંબને ઉપજે તે સમ્યક છે. તેનું અવલંબન છોડીને જે કાંઈ જોર થાય છે તે વિપરીત દિશાનું જોર થાય છે અને એમાંથી દુઃખની ઉત્પત્તિ થાય છે. બીજું કાંઈ કહો તો એનું જોર લાવ. તું જ્ઞાતા દ્રષ્ટા થઈ જઈશ એવું જોર લાવતા સર્વ સફળ પદાર્થ નો તું વિતરાગ ભાવે જ્ઞાતા દ્રષ્ટા થઈ જઈશ. ક્યાંય પણ તને કર્તવ્ય અકર્તવ્ય નો વિધિ નિષેધ નો વિકલ્પ ખલાસ થઈ જશે. જ્ઞાતા દ્રષ્ટા થઈ જઈશ એટલે વિતરાગ ભાવમાં તો સ્થિર થઈ જઈશ. અને વિતરાગ ભાવમાં સ્થિર થવું હોય તો આ એક જ પ્રકાર છે, આ એક જ એનો ઉપાય છે. બીજા પ્રકારે માર્ગ કે ઉપાય